प्रवचन नंबर 688 तारीख 10/9/1950 पंचाध्याय गाथा 540 पर्युषण पर्व।
नमो अर्जंतान नमो सिद्धान नमो हरियाण नमो ओंकार बिंदु संयुक्त मंगलम भगवान विरो मंगलम गौतम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारक प्रधान सर्वधर्म नम समय साराय सानुत्याचक अत्यारे सारा भारत नी अंदर एक चर्चा चाली रही छे। एवी चर्चा चाली छे के एक पक्ष एम कहे छे के ज्ञान सब पर ने जाने छे, बीजो पक्ष एम कहे छे के सब पर ने जाणवानुं चालु राखता आत्मानुं प्रयोजन सिद्ध थतुं नथी। માટે બીજો પક્ષ એમ કહે છે કે પરને જાણવું તે વ્યવહાર છે, એનો નિષેધ કરીને નિશ્ચયના પક્ષમાં આવવું જોઈએ। સુમનભાઈ આવો જીગા છે અને નિશ્ચયના પક્ષમાં આવ્યા પછી પક્ષાતિક્રાંત થઈ શકાય છે, બેનો પક્ષ રાખતા પક્ષાતિક્રાંત થવાતું નથી। અહીંયા આપણે પ્રયોજનની સિદ્ધિ કરવાની છે, જાણવાની મુખ્યતા ન રાખતા પ્રયોજનની મુખ્યતા એ શાસ્ત્ર સ્વાધ્યાય હોવું જોઈએ। જાણવાના વિષયોનો તો કોઈ પાર નથી, જાણવાના વિષયો પણ આગળ મેં જણાવ્યા છે, અને પ્રયોજન શેમાં સિદ્ધ થાય એ પણ આગમને અધ્યાત્મ શાસ્ત્રમાં જણાવી દીધું છે। અત્યાર સુધી પ્રયોજનની ન સિદ્ધિ થવાનું એક કારણ સમયસારમાં લખ્યું છે, દરેક શાસ્ત્રમાં લખ્યું છે, આ સમયસારની મુખ્યતા એ કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે, પરાશ્રિત વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે। એ કંઈ આજકાલની વાત નથી, કેમ કે આત્મા અનાદિનો છે। બીજા ભવો તો આપણે ગૌણ કરી નાખો, ત્રણ ભવ, પણ મનુષ્ય ભવ પણ અનંતવાર થયો મેળ્યો, અને મનુષ્ય ભવ થયા પછી એને દેવગુરુ શાસ્ત્ર પણ સાચા દિગંબરો મળ્યા, એ પણ અનંતવાર મળ્યા। તીર્થંકરનો યોગ પણ અનંતવાર થયો, દિવ્યધ્વનિ પણ અનંતવાર સાંભળી, અને વ્યવહાર સગળો અભૂતાર છે એ વાત પણ એને સાંભળી, નથી સાંભળી એમ નહીં, આ ભવમાં જ સમય સારે સંભળાવી 11મી ગાથામાં, અને ગુરુદેવ સંભળાવી, એટલું જ નથી, અનાદિથી વ્યવહાર થાપીને જ્ઞાનીઓ કહે છે કે તે વ્યવહાર અવતાર છે, એ આદરવા યોગ નથી, જાણવા યોગ છે। એ પણ અમને કહેવું એ ખટકે છે, છતાં સવિકલ દશામાં કદાચ કહેવાય, કંઈ વાંધો નથી। એટલે પ્રયોજનની સિદ્ધિ મુખ્યપણે આત્માનો અનુભવ એ પ્રયોજન જીવનું છે, બીજું કંઈ પણ પ્રયોજન નથી। કે અજ્ઞાન કેમ ટળે અને સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય, અને એ સ્વપ્રકાશકમાં અનુભવ થાય કે સ્વપ્રકાશકમાં, પ્રયોજનની સિદ્ધિ સ્વપ્રકાશકમાં થાય, સ્વને જાણવું ને પરને જાણવું, પરને જાણવું ચાલુ રાખીને કોઈ પણ જીવ અંદરમાં જઈ શકતો નથી, પણ પરનો નિષેધ કર્યા પછી પણ નિશ્ચયનો પક્ષ આવે તોય અનુભવ થતો નથી, નિશ્ચયના પક્ષમાં આવ્યા પછી પણ પક્ષાતિક્રાંત થાય ત્યારે જ આત્માનો અનુભવ થાય. અને આત્માનો અનુભવ એ જ પ્રયોજન છે જીવ માત્ર, ને બીજું કોઈ પ્રયોજન છે નહીં. એના માટે 11મી ગાથા અપૂર્વ આવી છે કે સઘળો વ્યવહાર અભૂતાર્થ છે અને ભૂતાર્થને આશરે જ સમ્યક દર્શન થાય છે, બીજો કોઈ ઉપાય છે. વ્યવહારનો પક્ષ ખૂણે ખાંચ કે કંઈ પણ જો રાખશે અને એને દયા વિના નિષેધ નહીં કરે, અદયમ છે, નિશ્ચય નહીં વળે તો વ્યવહારનો નિષેધ કરજે, પરમાન છે, સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે, કુંદકુંદ ભગવાનનું ફરમાન છે, અમૃતચંદ્ર આચાર્યનું ફરમાન છે અને એના દ્વારા ગુરુદેવનું આપણને આ વિધિ મળી છે. તો 11મી ગાથા જ્યારે જ્યારે ગુરુદેવ લીએ ત્યારે એમાં વ્યવહાર અભૂતાર છે શબ્દ છે, એટલે ચાર પ્રકારના વ્યવહાર અભૂતાર છે. બે જ પ્રકારના વ્યવહાર અભૂતાર છે એમ નથી, પણ ચારેય પ્રકારના વ્યવહાર આપણે સંક્ષેપમાં લઈ લેશું. અત્યારે વિષય ચાલે છે સ્વપર પ્રકાશક ઉપર, બુદ્ધિ વિસ્તાર કરીને કહેવાનો ભાવ આવ્યો છે. અને એના પછી તો એટમ આવશે, સ્વપ્નનો પ્રતિભાસ થાય છે, સ્વપ્નને જાણતું નથી જ્ઞાન, એ પછી આવશે, એ તો કોઈ અપૂર્વ વાત આવશે અને એ તો સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય પકડશે, એવું છે, પણ પકડશે ખરા. લખાણ શાસ્ત્રમાં આવ્યું છે તો સમજદારા હોય જ. તો 11મી ગાથા જ્યારે આવે ત્યારે ચારેય પ્રકારના વ્યવહાર અભૂતાર છે એમ સર્વજ્ઞ ભગવાનની દિવ્યધનમાં આવ્યું છે. અને દિવ્યધનિ સાક્ષાત સાંભળીને કુંદકુંદ ભગવાનએ પધાર્યા હતા અને ત્યાંથી આવીને શાસ્ત્ર લખ્યું છે. એમાં જયસન આચાર્ય ભગવાન એક ટીકાકાર થયા છે, બીજી ટીકા કરી છે આ આત્મખ્યાતિની, ઓલી બીજી એણે તો ત્યાં સુધી લખ્યું છે કે આ સમયસાર શાસ્ત્ર એવું છે કે કોઈ સંક્ષેપ રૂચિવાળો બુદ્ધ બુદ્ધિવાળો હોય તો એ 12 ગાથામાં સમ્યક દર્શન પામી જાય છે. કદાચિત 12 ગાથામાં ન પામ્યો હોય તો 13મી ગાથામાં નામકરણ કહ્યું નવ તત્વનું અને એમાં પણ આત્મા બતાવ્યો કે 415 ગાથા સુધીમાં પામે. આજ સુધી આ 2000 વર્ષ પહેલા લખાણું શાસ્ત્ર, એમાં 1000 વર્ષ પછી તો ટીકા થઈ, એની પહેલા ટીકા નહોતી. એ 1000 વર્ષના ગાળામાં ઘણા જેવો સમયસારથી પામ્યા અને 1000 વર્ષ પછી ટીકા થઈ આત્મખ્યાતિ, એના પછી વધારે પામ્યા. કેમ કે ક્વોડ્રમલ સાહેબે લખે છે કે અત્યારે આ ભારતની અંદર આ કાળમાં અધ્યાત્મ હોય વસ્તુ તો એક સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં છે. સમયસારમાં છે એમ ન લખતા છે તો સમયસારમાં, પણ સમયસાર પ્રાકૃતની બે લીટી છે એમાં બધા જીવ સમજી ન શકા. એટલે 1000 વર્ષ પછી સમર્થ આચાર્ય થયા અમૃતચંદ્ર આચાર્ય, એને આત્મખ્યાતિ નામની ટીકા લખી. ટોડમલજી સાહેબ લખે છે અત્યારે જો અધ્યાત્મ હોય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાં ભરેલું છે. અધ્યાત્મ શબ્દ વાપરો છે, આગમ શબ્દ નથી વાપરો. તત્વાર સૂત્ર આદિ શાસ્ત્ર છે એ બધા આગમ છે, જ્ઞાન પ્રધાન કથન. આ તો અધ્યાત્મ વિદ્યા ભરી હોય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાં છે. એમ કેમ લખ્યું કે ઓલી પ્રકૃતિની પ્રાકૃતની બે લીટી છે ને ગાથા એમાં સમજાય નહીં, આમાં વિસ્તાર બહુ કર્યો છે ને એટલે સમજી શકાય આપણને. અને એમાંય આપણે સમજતા નહોતા તો એ ગુરુદેવનો જન્મ થયો એને સમજાયું, એને સમજાયું એમાં પણ યત કિંચિત આપણે સમુદ્રમાં બિંદુ માત્ર સમજ્યા છીએ, એમાં તો દરિયો સમુદ્ર છે, એટલું તો આપણું જ્ઞાન ઉઘાડ નથી કે બધું એને આપણે સમજી શકીએ. તો જ્ઞાનની ગાથામાં ચાર પ્રકારના વ્યવહારને અભૂતાર્થ કયો. એ વ્યવહારને અભૂતાર્થ કયો એ નિશ્ચયનો આશ્રય કરીને અભૂતાર્થ કયો છે, નકર તો સ્વચ્છંદી થઈ જાય. આમાં સ્વચ્છંદી થાય જ નહીં, સ્વતંત્ર થાય. સ્વચ્છંદની વાત નથી, નિશ્ચયાભાસની વાત જ નથી આમાં. નિશ્ચયાભાસ તો કોને કહેવાય કે મતિશ્રુત હોય ને કેવળ જ્ઞાન માને તો, વર્તમાનમાં દુઃખ હોય અને મને હું સિદ્ધ થઈ ગયો તો નિશ્ચયાભાસ છે. બાકી જેવો હોય એવું કે એમાં કંઈ નિશ્ચયાભાસ શું છે? આત્મા શુદ્ધ છે દ્રવ્ય અપેક્ષાએ, તો એમાં નિશ્ચયાભાસ ક્યાં આવ્યું? પર્યાય અશુદ્ધ હોય અને પર્યાયને શુદ્ધ માને તો એનું નામ નિશ્ચયાભાસ છે, નિશ્ચયનો આભાસ થયો છે ને. એ તો જ્યારે આવા ગુરુ મળે ત્યારે રહી શકતું નથી, અને કોઈ એની યોગ્યતાથી રહે તો એ જીવને આગળ કરાય નહીં. કોઈ કદાચ નિશ્ચયાભાસી થઈ જાય ને આપણા ખ્યાલમાં આવે તો એને આગળ ન કરો. હોય યોગ્યતા છે થઈ જાય, આપણે એની યારે ક્યાં ભાગીદારી છે? આપણને આગમ પરમાગમ અને ગુરુદેવ શું કહે છે એનું અધ્યયન કરીને આપણે આત્માની પ્રાપ્તિ થઈ શકે છે, બીજાનો ગારે કંઈ કામ નથી આપણે. તો ચાર પ્રકારના વ્યવહારમાં પંચાધ્યાય શાસ્ત્ર છે, ન્યાયનું બહુ ઊંચું શાસ્ત્ર છે. આ પંચાધ્યાય શાસ્ત્ર એને જામનગરમાં વિરજી બાપા પાસેથી મળ્યું અને ત્યાં એને અધ્યયન કર્યું. એને સમયસાર શાસ્ત્ર 78 સાલમાં દામનગરમાં મળ્યું અને તે પછી પંચાધ્યાય મળ્યું. વિરજી બાપા એ વખતમાં બહુ અભ્યાસી કહેવાતા હતા, વકીલ હતા, અને એને એક એવો બનાવ બન્યો એમાં આખી એની પ્રવૃત્તિ ફરી ગઈ. એ એક સમજવા જેવું છે, એટલે કહું છું કે જામનગરમાં રહેતા હતા વિરજી બાપા મોટી ઉંમરના, અને એની સાથેના જે મિત્રો એ તો મોટા માણસો જ હોય ને, મોટા માણસ ન્યારે મોટા. એક માનસંગભાઈ જૂનાગઢના લગભગ દિવાન જેવા, અને બીજા ઠાકરસિંહભાઈ ગિયા, એ ત્રણેય એ વખતના સ્થાનકવાસીમાં મુખ્ય માણસો સમાજમાં. એ ફરવા ગયા હતા, જ બેઠા હતા બેઠા હતા એમાં એક સાપ નીકળ્યો મોટો. ત્રણેય બેઠા હતા, સાપ નીકળ્યો એમાં બેને દેખાણો, વિરજી બાપાને ન દેખાણો. આ શું ચમત્કાર છે, આ કંઈક આમાં મોટો ચમત્કાર લાગે છે. વિચારે ચડી ગયા, ખૂબ વિચારે ચડતા ચડતા સાપનો પ્રતિભાસ તો થયો હતો ત્રણેયને, બેને જણાનો આને વિચાર થયો આ શું છે. બસ એમાંથી આખી પરિણતિ વિચારધારા બદલી હતી, વિચારધારા કે જ્ઞાન જ નો પ્રતિભાસ થયો છે એ જણાય છે, સર્વ જણાતો નથી. મારી સાથે તો ખૂબ એમને મારી યારે ખૂબ વાતો કરી, મને પૂછે, ઘણા વર્ષ પહેલાની વાત છે, મારી શરૂઆત બિલકુલ વાંચનકાર તરીકે આવી. મને કે લાલચંદભાઈ શું જણાય છે, થાંભલો હાંભો હોય, મેં કહ્યું થાંભલો જણાય છે, નહીં નહીં જ્ઞાન જણાય તમારું. પણ જ્ઞાન નથી જણાતું ને, હા કેમ પાડું, થાંભલો જણાય છે. જેથી મને જ્ઞાન જણાશે તે દ્યા પાડી સટાણે તો થાંભલો જણાય છે. એટલી એને ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા, ઇન્દ્રિય જ્ઞાન અને આત્મજ્ઞાન વચ્ચેની પરાકાષ્ઠા. આ ઇન્દ્રિય જ્ઞાનનું ભેદ જ્ઞાન છે, થાંભલાને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, આત્મજ્ઞાન જાણતું જ નથી. હા, એ વાત કોઈ અપૂર્વ છે અને એ સમયસારમાં છે, બધી શાસ્ત્રોમાં છે. બધી શાસ્ત્રોમાં આજે અમે વાત કરીએ છીએ એ આગમ પરમાગમમાં છે, રહેલી છે. આત્મા પરને જાણતો નથી પણ આગમ ને પરમાગમનો છે. પણ ધ્યાન ન ખેંચાય તો હું પરને જાણું છું, પરને જાણું છું, પણ ભાઈ આગમ કહે છે, પરમાગમ કહે છે, કુંકુમ ભગવાન કહે છે, તું માનતો કેમ નથી? ગુરુદેવને માનો કે તને એલર્જી હોય, કે કદાચ એલર્જી તો ન માન, પણ સંતોને તો માન. આ બધું શાસ્ત્રોમાં છે. તો ચાર પ્રકારના વ્યવહારમાં ગુરુદેવ ફરમાવે છે કે આત્મામાં બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગ જે આત્માની જ્ઞાન પર્યાયમાં થાય છે, મિથ્યાત્વમાં ચારિત્રમાં થાય. તો કહે છે કે એ અવતાર છે, એ આત્માનો સ્વભાવ નથી. પર્યાયમાં પરાશ્રિત પર્યાયમાં છે, એ પર્યાય ખરેખર જીવના પરિણામ નથી, અણમળતા છે. અને એ પર્યાયને જો તું આત્મા માનીશ તો તું જડ થઈ જઈશ. શુભાશુભ ભાવ જડ છે એટલે અસદભૂત વ્યવહાર છે, બુદ્ધિપૂર્વક રાગો કે અબુદ્ધિપૂર્વક. એનો પક્ષ કરવા જેવો નથી કે મારામાં થાય છે રાગ, હું એને કરું છું, એના દુઃખને હું ભોગવું છું, રહેવા જઈએ. આવા જ્ઞાની મેળ્યા પછી તું રાગના પક્ષમાં રહીશ. હજી તો રાગના પક્ષમાં રોકાય છે, રાગ આત્મામાં થતો નથી તો સ્વચ્છંદી થઈ જશે. બોલો, આત્મામાં જ્ઞાન થાય છે, રાગનો પ્રતિભાસ થાય છે, રાગ થતો જ નથી આત્મામાં. એ વાત આવશે પ્રતિભાસ વખતે, આકરી પડશે, પણ કહી દેવું છે મારે, કેમ કે ઉંમર થઈ ગઈ હવે અને બીજા નીકળ્યા છે કેનારા. હા, એના આમંત્રણો આવી ગયા છે, બધું બહાર આવશે, ખૂબ આવશે. તો કહે છે કે બે પ્રકારના રાગ છે ને, એ નીકળી જનારા છે, વિભાવ છે, અણમળતા છે, ચેતનનો એમાં અંશ નથી, એમાં સ્વપ્રકાશક તો નથી પણ પરપ્રકાશક પણ રાગમાં નથી ભાઈ. માટે એ જડત્વ છે, એનો પક્ષ કરમાં કે પરિણામ આત્માના છે એ રેવા દેજે. આત્માના પરિણામ એને થાપીશ તું તો જ્ઞાનના પરિણામ તને નહીં દેખાય. પરિણામ તો જ્ઞાનના છે, એ આત્માના છે. એ ક્યાં આત્માના છે? એ તો જડ અચેતન છે. એમ કરીને વ્યવહારનો અભૂતાર તું કરજે, એના પક્ષને છોડી દેજે. રાગ ભલે રીએ, રાગ અલ્પ સંસારનું કારણ છે, અને રાગ આત્મામાં થાય છે ને મારો થાય છે ને એનું કરતા ભૂગતા છું, એ અનંત સંસારનું મિથ્યાત્વનું કારણ છે. રાગનું અસ્તિત્વ મિથ્યાત્વ નથી. રાગનું અસ્તિત્વ તો પાંચમા વ્રતના પરિણામ મુનિરાજને પણ હોય છે, કુંકુન ભગવાનને હોતા. રાગનું અસ્તિત્વ કે દેહનું અસ્તિત્વ કે કર્મનું અસ્તિત્વ મિથ્યાત્વનું કારણ નથી. એ તો જ્ઞેય તરીકે ભીન આત્માની પીડા છે, એને શું લેવા દેવા આપણે? એમ કરીને તું એની ઉપેક્ષા કરજે. દ્વેષ કરીશ માં જ્યાં રાગનો નિષેધ કરાવે છે ત્યાં દ્વેષની વાત તો હોય જ નહીં. કોઈના પ્રત્યે ન હોય, સાધનમી વાત પ્રત્યે ન હોય તો આ રાગ પ્રત્યે દ્વેષ કરવાની વાત નથી. ઉપેક્ષા કરીએ કે મારું સ્વરૂપ નથી, મારો સ્વભાવ નથી, મારી આરે અણમળતા છે, મારા આરે અભેદ થતા નથી, મારા આશ્રય થતા નથી, મને સુખ આપતું નથી. ઘણા પ્રકારથી કર્તા કર્મધિકારની 72 ગાથામાં તો એને જડ છે, ઘણા ઘણા પ્રકારોથી ભેદજ્ઞાન કરાયું છે. એટલે બેની વાત તો તું હવે છોડી દેજે, તને સોંપશે નહીં. અને જો તું કરીશ તો હું બોલીશ નહીં, પણ હું તો એમ જ માનીશ કે આ કાંજી સ્વામીનો ભક્ત નથી, એટલું હું જાણી દઈશ. બસ, બીજું કંઈ મનમાં રાખીશ કે રાગ આત્મામાં થાય એમ માને તો સ્વચ્છંદ નહીં થાય, ને રાગ આત્મામાં થાય તો સ્વચ્છંદ નહીં રહે. માટે જો નથી તો સ્વચ્છંદી થઈ જશે. અરે, રાગ આત્મામાં થાય છે કે આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે અને રાગનો પ્રતિભાસ થાય છે, જ્ઞાન શું છે એ પછી હજી આવશે પાઠ, અઘરો આવવાનો જરા. માટે બેની વાત તો તું હવે છોડી દે. હવે બીજા બે વ્યવહાર રહ્યા. બીજા બે વ્યવહારમાંથી ત્રીજા નંબરનો વ્યવહાર ને ચોથા નંબરનો વ્યવહાર નહીં છે ને, એ પ્રમાણ જ્ઞાનનો અંશ છે. એટલે સાધકને જ નહીં હોય, અજ્ઞાનીને નહીં હોય, કેવડીને નહીં હોય, નિર્વિકલ્પમાં નહીં વિકલ્પ ન હોય, સ્વવિકલ્પના નહીં વિકલ્પ હોય તે સાધક છઠ્ઠે સાતમે ગુણ સ્થાને પાંચમે ચોથે છે ને, ત્યારે પોતાને જાણતા પરને જાણે છે જ્ઞાન, તો એનું નામ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર એમ લખું. ચાર પ્રકારના વ્યવહારમાં બે પ્રકારના વ્યવહાર આપણે ટૂંકાણમાં કાઢી નાખ્યો છે. બહુ એના ઉપર ચિકાસ કરવા જેવી નથી, આટલા વર્ષે તો એની ઉપેક્ષા રહેતી હોવી જોઈએ. ત્રીજા પ્રકારનો વ્યવહાર અત્યારે જે ચાલે છે ચર્ચાનો વિષય, એ ત્રીજા પ્રકારનો વ્યવહાર છે અને નહીં છે. શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ છે, એ અજ્ઞાનનો અંશ નથી. સાધકનો શુદ્ધ જ્ઞાન પ્રમાણ પ્રગટ થયું છે એનો એ નહીં છે. એક ભાગ એક ધર્મને જાણે તેને નહીં કહેવામાં આવે છે, આખાને જાણે તેને પ્રમાણ કહેવામાં આવે. તો ઉપચરિત સદ્ભુત વ્યવહાર સાધક કહે છે કે અમને આત્માનું ભાન થયું છે, આત્માને તો અમારું અતિન્દ્રિય જ્ઞાન જાણે છે, પણ સાથે સાથે અમારું જ્ઞાન હજી અધૂરું છે, પૂર્ણ થયું નથી. કેવળ જ્ઞાન થયું નથી, શુદ્ધ જ્ઞાન છે. એ શુદ્ધ જ્ઞાનનો અંશ છે, કેવળ જ્ઞાનનો અંશ નથી. અને શુદ્ધ જ્ઞાન અપૂર્ણ છે, અપૂર્ણ હોવા છતાં શુદ્ધ જ્ઞાનનો એક ભાગ આત્મ આશ્રિત થઈને અભેદ થાય છે, એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. અને એક બીજો અંશ થોડોક પરાશ્રિત થાય છે, પરસત્તા અવલંબશીલ જ્ઞાન જેને કહેવાય, શાસ્ત્ર જ્ઞાન, ગણધનું જ્ઞાન, એ જે છે એ ઉપચરિત સદ્ભુત વ્યવહારમાં જાય છે. એ પરને જાણે છે, સાધકનું જ્ઞાન હો, સાધકનું જ્ઞાન એટલે કયું જ્ઞાન એ હજી બાકી છે, ઉતાવળ કરીશમાં. સાધક થયા પછી એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે, એ જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાનધારા અતિન્દ્રિય જ્ઞાન છે, જેમાં આત્મા નિરંતર અનુભવમાં આવે છે, પ્રણતિમાં, ઉપયોગમાં તો કોઈ વખત આવે. તો કે છે કે એ ઉપચરિત, ઉપચાર શબ્દ લખો, વાસ્તવિક નથી, ઉપચરિત સદ્ભુત વ્યવહાર. હવે ઉપચરિત સદ્ભુત વ્યવહાર એનો અર્થ શું છે એ આપણે શાસ્ત્રમાંથી લઈ, અને એનું ફળ શું જો સાચું માને તો બે લેવું જોઈએ ને, સત્ય લાગ્યું છે. ઉપચરિત સદ્ભુત વ્યવહાર સ્વપર પ્રકાશક સાચું લાગ્યું છે, અમને ખબર છે. એનું ફળ શું છે, આકરું છે ભાઈ, ધ્યાન રાખતો. આવા બધા ઝઘડાના છે ને એ અમારી જિંદગીમાં આવ્યા જ કરે છે. હા, ઘણી ઘણું જોયું અમે, બધું અમારા ઉપર જ આવે. હોય કઈ વગર માથે ગુરુ બેઠા છે, મને કઈ ચિંતા નથી. ઉપચરિત સદ્ભુત વ્યવહાર નયનું સ્વરૂપ શું છે બતાવું છે, પંચાધ્યાય પહેલો ભાગ છે, ગાથા 540 છે. અવિરુદ્ધતાપૂર્વક કોઈ હેતુથી, કોઈ કારણવશ ઉપચાર કરવાનું પણ કોઈ કારણ છે એમાં, એમ ઉપચાર અમસતો નથી, પણ ઉપચારને સમજાવવા માટે ઉપચાર કરવો પડે છે. પછી વાસ્તવિક તત્વને સમજાવવા માટે અણઉપચારે કાઢી નાખવો પડે. શું થાય બીજું, વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય. આ ભલે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, ઉપચાર અણઉપચારને બતાવે છે, એ સાધન છે, અણઉપચાર સાધ્ય છે, પણ જયારે અણઉપચારને સાધ્ય કહીએ છીએ, પછી અનુભવને સાધ્ય કહીએ, તો અણઉપચાર તે સાધન થઈ ગયું, સાધ્ય ન રહ્યું. હવે ઓની અપેક્ષાએ આગળ જવા માટે વાત કરી હતી, બધું આમાં છે. કોઈ હેતુથી બીજાને સમજાવવા માટે તે વસ્તુનો, તેમાં જ જ્ઞાનનો, જ્ઞાનમાં જ તે વસ્તુનો, તેમાં જ જ્ઞાન તો આત્મામાં થાય છે, તેમાં જ પરની અપેક્ષાથી પણ, પરને જાણે છે એવી હેતુવશ બીજાને જ્ઞાન સમજાવવા માટે જ્ઞાનને સમજતો નથી. તો કે છે કે જે પરને જાણે છે ને એ જ્ઞાન છે, સ્વપર પ્રકાશકનો સ્વભાવ છે, સ્વને જાણતા પરને જાણે. હા, તો એને જ્ઞાન ખ્યાલમાં આવ્યું કે જ્ઞેયને જાણે છે એને જ્ઞાન કહેવામાં આવે. આ ઉપચાર છે, જોજો આમાં બધું ખુલાસો આવશે હમણાં. તેમજ પરની અપેક્ષાથી પણ, જ્ઞાનને તો જ્ઞાનમાં રાખ્યું પણ પરની અપેક્ષા લઈને સમજાવે છે કે જ્ઞેયને જાણે છે, ભલે વ્યવહાર પણ જ્ઞેયને જાણે છે. એવી અપેક્ષાથી પણ જ્યાં ઉપચાર કરવામાં આવે છે, ઉપચાર એટલે ખોટું. ટોડરમલ સાહેબે બે વાક્ય લખ્યા છે અમૃત જેવા, કે જેટલું જેટલું વ્યવહારનું કથન હોય એને અસત્યાર્થ અભૂતાર્થ જાણી તું એનો નિષેધ કરજે, અને જેટલું જેટલું ભૂતાર્થનું કથન નિશ્ચયનું કથન હોય ને યથાર્થ જાણી તેનું સિદ્ધાંત અંગીકાર કરી લેજે. આ બે વાક્ય છે. અપેક્ષાથી પણ જ્યાં ઉપચાર કરવામાં આવે છે, ઉપચાર યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર, આ બે શબ્દો ટંડમલ સાહેબે છે લખેલા, બધા વાંચે છે, બધાને ખાતરી છે, એ વાત બરાબર છે. યથાર્થનું નામ નિશ્ચય, જ્ઞાન જ્ઞાનને જાણે તે નિશ્ચય અને જ્ઞાન પરને જાણે તે તો એ વ્યવહાર પણ સાચો છે ને, પણ વ્યવહારને એ વ્યવહાર સાચો છે એમ આવે છે અમારી સામે દલીલ. પણ વ્યવહારને એ વ્યવહાર સાચો તો નિશ્ચય નહીં સાચો છે કે વ્યવહાર વ્યવહાર નહીં સાચો કે ઈ ભાઈ સાહેબ રેવા દો. આહા, વ્યવહારનો પક્ષ અનાધિકારનો અહીંયા છે, ઘરે વળગ્યો છે. ઉપચાર કરવામાં આવે છે ત્યાં ઉપચરિત સદભૂત વ્યવહારની પ્રવૃત્તિ છે. આનું મથાળું છે ઉપચરિત સદભૂત વ્યવહાર નયનું સ્વરૂપ શું છે, એ સ્વરૂપ એને ત્રણ લીટીમાં ભરી દીધું. હવે ભાવાર્થ, ભાવાર્થમાં એની સ્પષ્ટીકરણ કરે છે. અહીં તે જ વસ્તુનો ગુણ, વિશેષ ગુણ તેમાં જ વિવક્ષિત કરવામાં આવે છે, એટલો અંશ તો સદભૂત સ્વરૂપ છે. જ્ઞાન આત્મામાં થાય છે એ તો સદભૂત છે, રાગ આત્મામાં થાય છે એ સદભૂત નથી. ફરીથી અહીં તે જ વસ્તુનો ગુણ, આત્માનો ગુણ છે ને જ્ઞાન, તો કે જ્ઞેયનો ગુણ છે આત્માનો, અહીં તે જ વસ્તુનો આ સમજો એ વાત છે. એમ નથી કે આ વિદ્વાનો માટે છે, બધા માટે છે. આ કોઈને એમ લાગે કે ભાઈ આ તો વિદ્વાનની સભા, અરે આત્માની સભા છે આ. આ વાત તો મહત્વની પ્રયોજન સિદ્ધ કરવાની વાત ચાલે છે આ. પ્રયોજન સિદ્ધ કેમ થતું નથી? વ્યવહારનો પક્ષ છે બસ, બીજું કાંઈ નથી. સૂક્ષ્મ પક્ષ, સ્થૂળ પક્ષ પણ પક્ષ, એટલો અંશ તો સદભૂતનું સ્વરૂપ છે. આત્માનું જ્ઞાન કેવું ભેદ પાડીને, એટલો તો એ બરાબર જ છે. હવે ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો. આત્મા ગુણી છે અને જ્ઞાન એનું ગુણ, પર્યાય હો, અહીંયા ગુણનો અર્થ પર્યાય લેવો, ત્રિકાળી ગુણ નહીં, પર્યાયની વાત છે. ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો છે એટલો અંશ વ્યવહારનું સ્વરૂપ છે. આત્મા જ્ઞાયક છે અને એમાં જ્ઞાનની પર્યાય થાય છે, ભેદ કર્યો કે નહીં તો વ્યવહાર થઈ ગયો. અને રાગ થાય છે તો વ્યવહાર હોય, એ તો વ્યવહારમાંથી જાય. હા હા હા, એ તો અજ્ઞાન થઈ ગયું પ્યોર. ઉપચરી સદભૂત વ્યવહાર ને એનું સ્વરૂપ શું, એનો ભાવાર્થ ચાલે છે. અહીં તે જ વસ્તુનો ગુણ તેમાં જ વિવક્ષિત કરવામાં આવે છે, એટલો અંશ તો સદભૂત સ્વરૂપ છે, સદભૂતનું સ્વરૂપ છે, વાજબી છે. આત્મામાં જ્ઞાન થાય છે એ તો વ્યાજબી છે, પણ આત્મામાં જ્ઞાન થાય છે એટલો ભેદ પડ્યો ને, એ ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો છે, એટલો અંશ વ્યવહારનું કથન છે. આ વ્યવહારની વ્યાખ્યા છે. હજી આત્મામાં જ્ઞાન પર્યાય થાય છે એ વ્યવહાર છે, રાગ પર્યાય થાય છે એ અજ્ઞાન છે, વ્યવહાર એ નથી. આમાં લખ્યું છે ને, આનો અર્થ કરું છું ને કે ગુણ ગુણીનો ભેદ કરવો એ વ્યવહાર છે. કળષ્ટિકામાં પાંચમા કળશમાં એમ આવ્યું છે કે ગમે એવા મહાન ગણધર જેવા હોય, ખા જેને કહેવાય અને બારંગના ધારી, એને પણ જો બીજા જીવને સમજાવવું હોય તો આટલો વ્યવહાર તો કરવો પડે છે. ગુણ ગુણીના ભેદરૂપ કે આત્મામાં જ્ઞાન થાય છે એ વ્યવહાર છે, એ પણ કે છે કથન માત્ર છે, એમાં રોકાશમાં આવે એ ભેદમાં. એ તો અભેદને સમજતો નહોતો, એને ભેદથી સમજાવે છે. ભેદ ગ્રહણ કરવાયો જ નથી, અભેદ ગ્રહણ કરવાયો છે. ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો છે એટલો હું વ્યવહાર નહીં. તથા જોજો હવે ઉપચારની વાત કરે છે, તથા તે ગુણનો એટલે જ્ઞાન ગુણનો તે વસ્તુમાં આત્મામાં જ તે વસ્તુમાં એટલે જ્ઞાનની પર્યાયમાં પરથી ઉપચાર કરવામાં આવે છે કે પરને જાણે છે. ઉપચારનું કથન છે, વાસ્તવિકતા છે એની. જાણે છે જ્ઞાન જ્ઞાનને, અને કે પાંચમા વર્તને જાણે છે. પાંચમા વર્તને જાણતો નથી, એ આવશે પ્રતિભાસમાં. જી બે વાતની ચોખવટ કરવી છે, એક દી લાગે, બે દી લાગે, ત્રણ દી જે લાગે બસ. તથા તે ગુણનો તે વસ્તુમાં પરથી ઉપચાર કરવામાં, પર છે ને રાગને જાણે છે, શરીરને જાણે, લોકાલોકને જાણે, એ પરમાં ઉપચાર કરવામાં આવે છે. એટલો ઉપચરિત અંશ છે, ઉપચાર છે, ઉપાધિ છે, વધારેની ચીજ એમાં ઉમેરી. જાણે છે જ્ઞાન જ્ઞાનને, અને નિમિત્ત દેખીને કહ્યું કે રાગને જાણે, શરીરને જાણે, લોકાલોકને જાણે. એ ઉપચાર પણ કેવો આવ્યો છે ખબર છે? ઉપચારનું કારણ છે કે રાગ અને શરીર અને લોકાલોક એનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ દેખીને ઉપચાર આવે છે, પ્રતિભાસ ન હોય તો ઉપચાર ના આવે. સમજાણું કઈ? શું કહ્યું મહેન્દ્રભાઈ? કે જ્ઞાન રાગને ને પરને જાણે છે, એ તો આગમનું વચન છે. ઉપચારી સદભૂત વ્યવહારમાં આવે છે ને, ઉપચાર કર્યો ને રાગને જાણે છે. હવે એ ઉપચારનું કારણ શું છે? ઉપચાર કેમ આવ્યો? તમે તો એનો નિષેધ કરવાનો જો છો અને શબ્દ વાપરો છો ઉપચાર. હવે ઉપચાર કેમ આવ્યો મારે સમજવું છે. કે રાગનો જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં પ્રતિભાસ દેખીને ઉપચાર કરવા આવ્યો છે. જો પ્રતિભાસ ન હોત તો ઉપચાર ના આવત.
રાગનો જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ દેખીને ઉપચાર કરવા.
હા, જો પ્રતિભાસ એમાં ન થતો હોત રાગનો સાધકના જ્ઞાનમાં, તો ઉપચારે ના આવત. પ્રતિભાસ જરૂર છે, પ્રતિભાસ દેખીને ઉપચાર આવ્યો છે. હા, પ્રતિભાસ છે એ તો સત્ય છે. એ પ્રતિભાસ તો જ્ઞાનથી તન્મય છે, અને જે રાગ નિમિત્ત છે એમાં એ તો બિન છે. એ બધું આવશે પ્રતિભાસમાં જાજુ આના કરતા, પણ એ તો ઘોલાય છે તે આવતું જાય ને ભેગું ભેગું. આ શું કામ એટલું? મેં કહું અત્યારે સમજે ન સમજે, ઓછા સમજે, વધારે સમજે, કઈ નહીં. પાની ટેપ રહી જાય તો ઘણી વિડીયો રહી જાય છે. વિડીયાની એલર્જી છે લગત જગતના. હા, શું કેવું? હા, આવું તો માન બહાર આવ્યું છે. ઉપચરિત અંશ છે. તેથી એવો એવા જ્ઞાન વાળો, જો આ જ્ઞાન થયું છે સાધકને એની વાત છે, એવા જ્ઞાન વાળો ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહેવાય છે. એક નયનો વિષય છે, નહીં છે ને, એનો એક વિષય છે ઉપચરિત સદભૂત વ્યવહાર. અથવા એવો ઉપચરિત પ્રયોગ પણ તે જ નયનો વિષય છે. હવે આ આપણે લીધું, એ સ્વપર પ્રકાશક જે શબ્દ છે એમાં સ્વપ્રકાશકમાં તો લેવાય કે જ્ઞાન સ્વને જાણે તે નિશ્ચય છે, પરને જાણે છે તે વ્યવહાર છે. એમાં વાદી કે પક્ષ કે અપક્ષ ને બધાને મંજૂર છે. સ્વને જાણે તે નિશ્ચય અને પરને જાણે તે વ્યવહાર, એ તો પ્રચલિત વાત છે, એમાં તો કોઈ ના પાડી શકે નહીં. હવે એમાં એક રહસ્ય રહેલું છે કે સ્વને જાણે છે જ્ઞાન તે તો વાસ્તવિક છે, કેમ કે જ્ઞાન આત્માનું છે, જેનું જે હોય તે જ હોય. તો આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે, એમાં કોઈ જાતનો વિવાદ કંઈ છે નહીં, વિવાદ ઉપડતો નથી. કે નિશ્ચયથી તો જ્ઞાન આત્માને જાણે છે, સ્વપક્ષ હોય, વિપક્ષ હોય કે અપક્ષ હોય, બધાને મંજૂર છે. બરાબર. હવે વાંધો ક્યાં ઉઠો? એ વાંધાના વિષય ઉપર ચર્ચા કરવી છે. કે સાધકનું જ્ઞાન છે, સાધક થઈ ગયા પછીની વાત છે. હા, કે પોતાને જાણતા જાણતા પણ એ ભેદને પાંચમા વર્તને જાણે, પાંચમા વર્તના પરિણામ છે, થોડીક શુદ્ધિ છે, થોડીક અશુદ્ધિ છે, એવા પર્યાયના ભેદો ઉત્પન્ન થાય છે. પર્યાયના ભેદો ઉત્પન્ન થાય ઈ વ્યવહાર નો વિષય છે, પ્રણતિ અભેદ છે તો નિશ્ચય નો વિષય છે. સમજ આવી વાત છે. હવે જે ભેદ દેખાય છે મુનિરાજ, નિત્ય અનિત્ય એક અને એ બધું એમાં વ્યવહારનો વિષય આવે છે, તો કે છે કે એને જાણે છે, જાણે લો પ્રયોજનમાં. 11મી ગાથામાં ભૂતાર્થ કયો, પણ હજી કેવળ ના નથી થયો, સાધક છે એટલે બાધક તત્વ પણ સાથે હોય જવા માટે આવે છે. કાયમ ક્યાં છે? પાંચમા વ્રત છે કાયમ. હવે કે છે કે તો એ જાણેલો પ્રયોજનમાં લખું 12મી ગાથામાં, તો ત્યાં એક અમરચંદ્ર આચાર્ય મથળો બાંધ્યો છે. આ વ્યવહાર છે એ કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન લખ્યું નથી. બરાબર છે. તો એનો અર્થ એવો છે કે કોઈ કોઈને, એટલે અજ્ઞાનીને નહીં, કેવળીને નહીં, સાધકને, સાધકને પણ નિર્વિકલ્પ ધ્યાનમાં નહીં, સવિકલ્પ દશામાં કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ વાત સાચી છે, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત સત્ય છે, લીખું છે, એ અસત્ય કથન નથી. પણ મારો પ્રશ્ન છે કે એને કોણ જાણે છે, એ વિચારવા માટે મૂકું છું. જાણે છે એ મંજૂર છે, ભેદને જાણે છે, ભેદોને જાણે છે, ચૌદ ગુણ સ્થાન, મારગણા સ્થાન, ચોથું આવ્યો, પાંચમું, છઠ્ઠું, એ બધાનું જ્ઞાન તો થાય છે ને સાધકને, થાય છે, નથી થતો એમ નહીં. પણ એ બે ભેદો ગુણ સ્થાનના છે, મારગણા સ્થાનના ભેદો છે, એને જાણે છે કયું ના. અતિન્દ્રિય જ્ઞાન જાણે છે, અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે અહીંયા કે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ જાણે છે, કોણ જાણે છે? સાધક થયા પછી બે ભાગ પડી જાય છે, એક અતિન્દ્રિય જ્ઞાન અને એક ઇન્દ્રિય જ્ઞાન. જ્યારે સદુપયોગમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા હોય છે ત્યારે તો અભેદમાં જ યોજાય છે, એટલે એને ભેદ તરફનું લક્ષ્ય છૂટી જાય છે, એ તો પ્રશ્ન છે જ નહીં. આ સવિકલ્પ દશાની વાત કરું છું, કેમ કે સવિકલ્પ દશામાં વ્યવહાર ઉભો થાય છે, ભેદરૂપ વ્યવહાર, અને એને જાણે છે, જાણેલો પ્રયોજનવાન. કોઈ કે નથી જાણતો તો એ ખોટો, અને આત્માનું જ્ઞાન એમ જાણે છે તો એ ખોટો. શું કહ્યું?
નથી જાણતો તો એ ખોટો, અને આત્માનું જાણે છે તો
વ્યવહારને જાણતો જ નથી એમ કોઈ કે ઉડાડે, 12મી ગાથાને ઉડાડે તો ખોટો છે, અને અતિન્દ્રિય જ્ઞાનને જાણે છે તો ખોટો છે. એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, પાંચ ઇન્દ્રિયનો વિષય નથી. ગુણસ્થાન, મારગણા સ્થાન બધા ભેદો છે, એ ભેદોને જાણે છે એ વાત સાચી છે, પણ કોણ જાણે છે એ પ્રશ્ન માર્મિક છે બહુ. હવે આ સ્વપર પ્રકાશકનું શલ્ય નથી જાતો, એનું કારણ શું ખબર છે? કે આત્માને આત્મજ્ઞાન પ્રગટ થયું અતિન્દ્રિય, એ અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે ને પરને જાણે, લોકાલોકને જાણે છે ને અતિન્દ્રિય જ્ઞાન, મૂકે લોકાલોકનું અહીંયા, એને અહીંયા કેવળ જ્ઞાન મૂકે આડું મારી સામે, કે કેવળ જ્ઞાન થઈ ગયા પછી તો જાણે છે ને પરને વ્યવહારે, વ્યવહારે જાણે છે ને, ત્યાં તો ઇન્દ્રિય જ્ઞાન તો એને નથી, તો તમે શું કરશો? પ્રશ્નો તો ઉઠે, પ્રશ્નો બધા ઉઠે, અને બધા પ્રશ્નો જવાબ છે નથી ના, એ કઈ જવાબ વિનાનું નથી કે ભાઈ કેવળીની વાત નથી, વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન એને નથી. કોઈ કોઈને કોઈ વખતે એમાં કાઢી નાખ્યું છે કે કેવળીને લાગુ પડતો નથી, અજ્ઞાન લાગુ પડતો નથી, સાધકના નિર્વિકલ્પ ધ્યાનને લાગુ પડતો નથી, સાધકના સવિકલ્પ ધ્યાનને લાગુ પડે છે, એટલે તો ચોખવટ કરી. તો હવે અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ તો અભેદ થઈ ગઈ છે, અહીંયા ક્યાં એનો ઉપયોગ તો છે નહીં, ને ઉપયોગ વિના તો ભેદ ગણાય નહીં. ઉપયોગ મૂકે ત્યારે ભેદ ગણાય છે, પણ એ ઉપયોગ જે છે ભાઈ એ ઇન્દ્રિય જ્ઞાન છે, માનસિક જ્ઞાન છે. હા, ઇદસ ગાથામાં સમીસારમાં છે, બધું છે, આધાર સહિત કહું છું કે ગુણો એમ કહેતો નથી. ચૌદ ગુણ સ્થાન કે તું મને જાણ. સાધકના આત્માને ગુણસ્થાનના ભેદો એમ કહેતા નથી કે તું મને જાણ. અને જીવ પણ ગ્રહવા ન જાય, એમાં જીવ એટલે જીવ ત્રિકાળી નહીં, ત્રિકાળી જીવ તો નિષ્ક્રિય છે, એમાં ક્યાં જાણવાની ક્રિયા છે? એનું જે જ્ઞાન, એનું નામ જીવ છે. એ જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર ભેદને, ગુણને, ત્યારે આત્માનું જ્ઞાન એને જાણતું નથી. જાણે છે એ વાત સાચી છે, આત્માનું જ્ઞાન જાણતું નથી એ વાત એ સાચી છે, અને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે એ વાત સાચી છે. માટે જાણેલો પ્રજ્ઞાન છે એ બરાબર યથાર્થ છે. એને તું અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે એમ માનીશ તો અતિન્દ્રિય જ્ઞાન નો વિષય જે અભેદ છે છૂટી જશે, પરિણતિ છૂટી જશે. સાધારણ ભૂલ નથી આ. હવે આવી વાત છે, જાણે છે રાજ્ય પણ આત્માનું જ્ઞાન ભેદને જાણતો નથી, ભેદગ્રાહી નથી. અતિન્દ્રિય જ્ઞાન અભેદગ્રાહી હોય છે. હા, પ્રતિભાસ છે, પ્રતિભાસ દેખીને સાધકનું જ્ઞાન એને જાણે છે, કેવડી લોકાલોકને જાણે છે પ્રતિભાસ દેખીને. કોઈ વાંધો નથી, મંજૂર છે અમને, એ તો અમારે સિદ્ધ કરવું જ પાછું. કેવડી લોકાલોકને જાણે છે એ વાત મારે સિદ્ધ કરવી જ પાછી. નથી જાણતો એ સિદ્ધ કર્યા પછી, નથી જાણતો એ સિદ્ધ પેલું કરીશ. પછી એને જાણે છે પણ કઈ મેથડથી જાણે છે એ સમજવા જેવું છે. કોઈ પણ પ્રકારનો વાદ વેદ રહેશે નહીં જો સરખું સમજવાની જિજ્ઞાસા જેને હશે. કાળ પાયકો છે, એમ થોડા જેવો ભલે નહીં દાદા, નહીં તો થોડા, પણ જ્યાં શાસ્ત્ર રચાણા છે તો એને સમજનારા તો હોય જ ને. તો કે છે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન. કયું જ્ઞાન? સાધકને બે જ્ઞાન હોય છે, અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બે હોય છે. કેવળીને એક જ હોય છે, અજ્ઞાનીને એક જ હોય છે. અજ્ઞાનીને એકલો અજ્ઞાન, કેવળીને એકલો સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન. સાધકને બે, અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બે સાથે રહીએ છે. જ્ઞાનધારા ને કર્મધારા સાધકને બે સાથે રહીએ છે. આ એક મનનું કારણ છે, એક મોક્ષ માર્ગનું કારણ. પરતત્વાવલંબનશીલ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ. ગણધર જેવાને પણ શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ. અરે પ્રવચન સારમાં તો ત્યાં સુધી લીધું છે કે આ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ બંધનું કાર્ય છે. જેમ રાગ છે એ બંધનું કાર્ય છે, એમ શાસ્ત્ર જ્ઞાન જૂના કર્મના બંધનું એક કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી. શાસ્ત્ર જ્ઞાન હો, ફેક્ટરીની જ્ઞાનની તો વાત ક્યાંય રહી? ચેતનભાઈ, ફેક્ટરીના જ્ઞાનની વાત નથી આ. કઠણ પડે પણ શું થાય, જે આ પર્યુષણના દિવસમાં ઊંચા દિવસો છે. પર્યુષણ એટલે ચારે તરફથી, પર્યુષણ ચો તરફથી ઉપાસના કરવી, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી આત્માની ઉપાસના કરવી. આ ઉપાસનાના દિવસો, આરાધનાના દિવસો છે. એના આ દિવસોમાં, આ તો આપણા પર્વના દિવસો છે. રોજ રોટલા બાજરાના ને ઘઉંના તો ખાય છે, પણ આ આ દિવસોમાં ન હોય. આ દિવસોમાં તત્વ ઊંચું. હવે પચાસ પચાસ હેઠ હેઠ વર્ષ થયા હે સાંભળતા, લગભગ બધા નવાની વાત જુદી છે. તો હવે તો સૂક્ષ્મ વાત થઈ ગયો. તો કે છે જ્ઞાનીને બે ધારા હોય છે, જ્ઞાનધારા જે સ્વાશ્રિત છે અને એની પરિણતિ અભેદ થતી આવે છે. સ્વિકલ્પમાં પણ અભેદ થતી આવે છે, એટલે નિર્વિકલ્પ ધ્યાનની જરૂર નથી. નિર્વિકલ્પમાં ભરતી આવે છે અને સ્વિકલ્પમાં આનંદનો ઓટ આવે છે. તો પણ પરિણતિ તો અંદરમાં વધતી જાય છે, કેમ કે સંવરપૂર્વક નિર્જરા, એ નિર્જરાનો અર્થ શુદ્ધિની વૃદ્ધિ. જો શુદ્ધિની સંવર તે શુદ્ધિ છે અને નિર્જરા તે વૃદ્ધિ. લડાઈ ભાવી તોય શુદ્ધિની વૃદ્ધિ થયો, ભરત મહારાજાને થતી હતી, નહીં તો નિર્જરા થતું રહેતું નથી. અશુદ્ધિની હાનિ અને શુદ્ધિની વૃદ્ધિ, અને દ્રવ્ય કર્મની નિર્જરા. ભાવ નિર્જરાના બે પ્રકાર, શુદ્ધિની વૃદ્ધિ એ ભાવની નિર્જરા, અને અશુદ્ધિની હાનિ એ પણ ભાવની નિર્જરા, અને દ્રવ્ય ખરે છે એ વખતે ખરી જાય છે એ દ્રવ્ય નિર્જરા, પણ સંવર પૂર્વક જ હોય, પણ નિર્જરામાં શુદ્ધિ નિવૃત્તિ હોય હોય ને હોય જ. શુદ્ધિની વૃદ્ધિ થતા થતા ચોથામાંથી પાંચમો આવી જાય છે. થઈ ગયો ટાઈમ, પોણા ચાર થઈ ગયા, પોણો કલાક હાયલું ખરું, હાયલું પોણા ચાર, વાંધો નથી, એટલી શક્તિ.
આવતીકાલનો કાર્યક્રમ આ હોલ ઉપર પૂજ્ય ભાઈ બપોરે 3 વાગે